સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1882 ના પોષવદી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તીક્યા બિછાઈને બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પ્રકરણ પૂરું કરવાનું છે ને બે આપણે, અને મેં હિસાબ કર્યો ને તે પછી મેં દિવસો ગણ્યા તેમાંથી જે બે ટંક તૂટશે, પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારશે તે દાડે કથા થવાની નથી, વળતે દિવસે પણ કથા થવાની નથી. એટલે જરા ખેંચી લો, તમને કઈ વાંધો નથી ને? તમતાર એવું લાગે તમે ખેંચી લીધો બેઠા બેઠા. આપણે બે ખેંચી પણ બીજાને તો લાભ થાય. નાનકડું વચનામૃત છે, ટાઈમ વધારે નહીં થાય, બહુ સરસ વચનામૃત છે. તે સમયમાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા, તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજું બને નહીં. શા માટે? જે એને રાજનો ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો શા સારું ત્યાગ કરે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનું રહસ્ય અભિપ્રાય હતું તે અમે તમારે આગળ કહ્યું. આ પ્રશ્ન પણ વડોદરાના શાસ્ત્રીનો છે, કારણ કે શાસ્ત્રી હતા એટલે એને જરાક એમ હોય ને કે આપણે આમ કરી લઈએ આમ કરી લઈએ આમ કરી લઈએ. આ જગતની જેમ જેમ મોટપ પ્રાપ્ત થાય ને તેમ તેમ જીવાત્માને એની લાલચ વધારે લાગે, પણ એમાંથી પાછો વળી શકે. આ પાછો વળે કોણ ખબર? ભગવાનનો ભક્ત. ભગવાનના ભક્તને જગતની મોટપ પ્રાપ્ત થયા પછી પાછો વળવાનો પૂરો ચાન્સ છે, પણ જગતનો જીવ તો પાછો ન વળી શકે. મહારાજને બહુ અદભુત પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે જો મોટા માણસને સત્સંગ કરાવો ને તો ચમત્કાર, અને કંઈક ચમત્કાર જો જણાવો તો સમાસ બહુ થાય. તમે ચમત્કાર જણાવો તો સત્સંગ થાય જ, અને મોટા માણસ સત્સંગ થાય તો મોટા માણસ પાસે નાના ઘણા બધા આમ ચોટેલા હોય. તે મહારાજ, મોટાને એકને તમે જો સત્સંગ કરાવો તો પાછળ ઘણા બધા સત્સંગી થઈ જાય, ઘણા જીવનો સમાસ થાય. માટે મારા ચમત્કાર કાંઈક જણાવો તો બહુ સારું. એમ પહેલી વાત તો ભક્તો, એ ચમત્કારથી સત્સંગ થતો નથી, થાય તો ટકતો નથી. યાદ રાખજો, ચમત્કારથી સત્સંગ થતો નથી, થાય તો ટકતો નથી. પણ જ્યારે ગુણનો વિચાર કરીને સત્સંગ કરવામાં આવે છે, એ સત્સંગ ભલે થતા કદાચ વાર લાગે પણ થયા પછી ટળતો નથી. બાકી મહારાજને આવી રીતે બહુ બધાએ વિનંતી કરેલી. મહારાજ તો પોતાની પદ્ધતિથી જ હાલતા હતા, પણ ક્યારેક રાજી બધાને રાખવા માટે મહારાજ પદ્ધતિ બદલે ખરા, પણ એ બદલે એટલા હાટું કે લ્યો તમે કીધું એમ કર્યું, લ્યો કાઢ લો લોચો આમાંથી. મહારાજ ને કરિયાણા ગામ ગયેલા, તમને ખબર છે ને કે નથી ખબર? તમને કશી ખબર ન હોય એનું શું કરવું અમારે? જે પૂછે એનું ના જ પાડે, માથું જલાવે. જે પૂછે માથું જલાવે. બપોરે હું જીમ્યા હતા, ખબર છે ને? એટલે આ બાજુ માથું લાવે, આમ આમ કર્યું. તો યાદ શક્તિ તો છે, વાંધો નથી, એમ હજી ગુમાયો નથી. મહારાજ કરિયાણા પધારેલા, તે ત્યાં કાળું વાવડિયા મારા કાળું મકવાણા ને, હા કાળું મકવાણા અને મીણબાઈ ને બધાએ મારાને બહુ વિનંતી કરી. મહારાજને કે મહારાજ, અમારા સગા સંબંધી બાબરા છે ને અડીને, હા ત્યાં બધા બહુ છે મહારાજ, અને કોઈ હરિભગત છે નહીં. મારે તમે અહીંયા પધાર્યા છો તો એ બધાને જો સત્સંગ થઈ જાય ને તો અમારે ઘણું હક થઈ જાય. અને તો હકીકત છે ને, સગા સંબંધી બધા હરિભગતો જ કેટલું હક થઈ જાય, બહુ શાંતિ થાય ને. તમે મહેમાન ગતિમાં જાઓ તો કાંઈ ઉપાધિ નહીં, નહીંતર જમવું ન જમવું, પવિત્ર હશે નહીં હશે, ઘણા પ્રશ્નો થાય ને બિચારા, ઘણા ઘણાની કઠણા હોય તો ઘરમાં સત્સંગ ન હોય, એને તો ઉપાધિનો પાર ન રહે. પણ મારું ગમે એમ હોય, ઠાકોરજી પ્રથમના 34માં કીધું એમ જ છે, કળ તો ચડાવી દીધી છે. બોલો, ઘરમાં સત્સંગ ન હોય, એ બધાની ક્રિયા ન ગમે, એનું પાછું એનું શું કે એનો ખરખરો કરે, ઘણા બધા ધમપછાડા કરે, બધું કરે, પણ તો સાધુ ન થાય, તો છોડે નહીં હો તમારે. હા છોડવાની તો વાત નહીં. જો ને સ્વામી, વાતો ન લખ્યું, એક જણા બે જણા મારા ઝઘડો થઈ ગયો, અને એવો ઝઘડો થયો વાતમાં કાંઈ નહોતું, પણ પેલા રોટલી બોટલી કાંક બનાવતા છે ને એમ ઓલો કાંક બોલ્યો, બોલ્યા ને ઓલો ને પીતો ગયો, હાથમાં હાંસી લઈને હોય જાટકીને જવા દીધી, તે આવી કપાળમાં તે ફોડી નાખ્યું કપાળ, તે ભેગા થઈને હોસ્પિટલ લઈ જવો પડ્યો. અને પછી એના બાપાને દાહ ચડે ને તે કાઢી મૂકી. બે દાડે ઓલો ઘેરે આવ્યો, પણ સકળ વકળ ત્યારે બધું જોવે. એના બાપા કહેલા, શું જો છો? તો ઘરના ક્યાં ગયા એ જોઉં કે. તો કે કાઢી મૂકી કે, એ હાલતી છે આ ઘરમાં કે, ઠીક પડે એવા ઘા કરે, આ છોકરાને મારે હાલતા છે. તો કે એમાં એનો વાંક નહોતો, વાંક મારો હતો, પેલા હું બોલ્યો હતો કે, પછી એને હાંસીને ઘા કર્યો કે. આ કેવી ચાવી ટાઈટ કરી દીધી, જોવો તો ખરા કેવી ચાવી ઠાકોરજી ટાઈટ કરી દીધી. આમ ઉખડે પછી તે મહારાજને કીધું, મીણબાઈ ને બે મહારાજને કે, મહારાજ કોઈ પણ ભોગે આપ જો થોડો ઘણો ચમત્કાર દેખાડો ને તો બધાને તેડીને લાવીએ, ચમત્કાર જોઈને બધા હરિભગત થઈ જાય તો કામ થઈ જાય. મહારાજ કે, રહેવા દો ને એમ થાય એમ નહીં. તો ના મહારાજ, તમારે કરાવવો નથી કે. મહારાજ કે, એલા નથી થાય એમ. તો ના, તમારે કરાવવો નથી એટલે બાનું કાઢો. મહારાજ કે, સારું જાઓ, બધાને ઉપાડી આવો કે બતાડશું ચમત્કાર. અને પછી બધાને તેડાવ્યા, 400-500 ભીડા થયા, અને કાળું મકવાણ તો પછી ભોજન કરાયું. મહારાજ જે પ્રમાણે કહેતા ગયા એ પ્રમાણે કરતા ગયા. અને પેલા છૂટું ચૂરમું હતું ને, એ ચુરમાનનું ભોજન કર્યું, બધાને પંગત બિહારીને મહારાજને કીધું, મહારાજ પીરસવા નીકળો. મહારાજ એક શેર ઘી સામે એવડી તાંબડી લીધી હાથમાં, અને મહારાજ ઘી પીરશે. ઓલા મોટા મોટા તાંહળા લઈને બેઠેલા, એક એક તાણમ પોણો પોણો ઘી સામે જેવડા, એ તાંહળા લઈને બેઠેલા મહારાજ પીરશે. ઓલા બધાએ નક્કી કર્યું કે આપણે નાજ ન પાડવી, અને કાળું મકવાણા જેવો કે શું થાય, મહારાજ ઘી પીરશે તે આખું તાંહણું છલકાઈ જાય ત્યાં સુધી પીરશે, તોય ધાર બંધ ન કરે અને ચાલુ ધારે બીજા પાસે જાય. એક શીરની તાંબડીમાંથી 500 માણાના પોણો પોણો કિલોના તાંહળા છલકાવી દીધા, અને કાળું મકવાળાને થઈ ગયું, આજ તો કામ થઈ ગયું, આજ તો થઈ ગયા બધા હરિભગત. હવે આપણે ચિંતા ગઈને બધું પીત્યું એમ. હજુ કાળું મકવાણા આમ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં પેલા બોલ્યા, આ હા હા, હું સ્વામિનારાયણ જાદુગરા કે ગજબ કરી, એક શેર ઘીમાંથી 500 માણસ પીરસી દીધું તો ખૂટ્યું નહીં, બાકી કાળું મકવાણા સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ જબરા જાદુ કરે. મહારાજ કે, એટલે કરાવી લે સત્સંગ, ક્યારનો જોઈતો તો ચમત્કાર દેખાડો, ચમત્કાર દેખાડો. ભક્તો સત્સંગ થાય છે, યાદ રાખજો, સત્સંગ થાય છે. એના બેકગ્રાઉન્ડમાં જીવાત્માની પૂર્ણની મૂડી હોવી જોઈએ, એની પૂર્વની પુણ્યની મૂડી હોવી જોઈએ. એના માટે કરેલો દાખલાનો જથ્થો એની પાસે પડેલો હોવો જોઈએ, ત્યારે કરંટ લાગુ પડે છે, એમને લાગુ પડતો નથી. મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજને કે, મહારાજ તમે ચમત્કાર દેખાડો મોટા માણસને, કામ થઈ જાય. વડોદરા આખા નંગી નાખી. મહારાજ કે, રહેવા દો ને ભલા માણસે, એ વાતો ક્યાં કરો છો કે. મહારાજ કે, મોટાને જલ્દી સત્સંગ થાય નહીં, એ તો કોઈ ભાગશાળી છે એ મોટાને થયો હશે. જો કે મને એમ લાગે છે કે મોટાને કોક કોકને સત્સંગ થયો છે ને, એને કેમ થયો છે તમને ખબર છે? કહું કેમ થયો, કહું? યાગલે છે ને મેં બધા સાધુ છે, મહારાજ કીધું એટલે કહું છું. કેમ ભાઈ? મહારાજ કે બે છે ભગત, એક સાધુ છે, એક ગૃહસ્થ છે. ગ્રહસ્થ છે એ નિર્વાસનિક છે, અને સાધુ છે ને કાંઈક આશક્તિ વાસના છે. વર્તમાનનું પાલન કરે પણ આશક્તિ છે તો મર્યા પછી બેની શું પોઝિશન થાય? તો મહારાજ કે ગ્રહસ્થ છે અક્ષરધામમાં જાહે, અને ત્યાગી છે એ દેવલોકમાં જશે ને ત્યાં બહુ વિષય ભોગની પ્રાપ્તિ થશે, અથવા તો મૃત્યુ લોકની અંદર જન્મ ધારણ કરીને ધનાઢ્ય ગ્રહસ્થ થાય. સમજાય છે? એટલે જોજો, સાધુમાં પાછા પડીને આવ્યા છે, હવે પાછા પડતા નહીં. રૂપિયાવાળા બેઠાને કહું છું, સાધુમાંથી નીકળી ગયા બહાર, હવે આમાંથી નીકળી નહીં જતા, હવે મોક્ષને બરાબર પકડી રાખજો. મહારાજના શબ્દો છે. મહારાજ કે બાકી એટલે થોડા થોડા મોટા સાધુમાંથી આવ્યા ને પાછા એમ એને સત્સંગ કરાવી છે ખાલી, બાકી લાગડ મોટામાં તમને રસ નથી. હું કામ રસ નથી? તમે જુઓ, ઘણી ફેરી મોટો માણસ બહુ હોય તો હાવ દાસ થઈને વર્તતો હોય, એને આગલા જન્મનો ગુણ છે, ભલે એને ખબર નથી, એને અનુસંધાન નથી, પરંતુ મોક્ષ માટે વલખા મારતો હતો, પરંતુ વાસનાને અવલંબને કંઈ પાછું આવવું પડ્યું છે, એટલે એના ગુણ સહજ એના જીવમાં રહી ગયા છે. અને એ જાણપણું હોય કે ન જાણપણું હોય, પણ આગલા જન્મના ગુણ એની ભેગા આવતા હોય. જો ને ક્યારેક ક્યારેક 1.5 વર્ષનું છોકરું હોય પણ કેટલું ડાયું હોય, કહો તમે, એને કહો સ્વામીને પગે લાગો એટલે તરત પગે લાગે, દંડવડ કરે તરત દંડવડ કરે, અને તેને ક્યાં ખબર દંડવડ કરવાનું શું ફળ છે? કહો શું કામ દંડવડ કરવા જઈ, જય સ્વામિનારાયણ કહી શું મળે, કાંઈ ખબર છે? હે, તમે ઉપદેશ આપ્યો એટલે થવા માંડ્યું, પણ આગલા જન્મને અનુસુકૃત્ય છે. એટલે સત્સંગમાં જેટલા જેટલા મોટા છે અને સારી રીતે વ્યવસ્થિત રીતે સત્સંગ કરે છે એ બધાય આગલા જન્મે સ્વામી હતા. એટલે તમારે એને પાછી યાદ ક્યારેક ક્યારેક અપાવી, સમજાણું? એને કે જોજો, તમે સ્વામીમાંથી પાછા ગ્રહસ્થ થયા છો, હવે સીધા સ્વામીને મેળવી લેવાના છે, વચ્ચે અટકી પડાય નહીં. ભલા માણસો, અમને તો ખબર નથી અમે તો શું હતા, પણ તમારી તો અમને ખબર જ છે કે તમે તો સ્વામી જ હતા, તમે તો સાધુ જ, તમને સાફ ખબર છે, માટે ખબરદાર જઈ આઘા પાછા થતા નહીં, એમ કરીને એને બરાબર પકડી રાખવા, એને સત્સંગ કરવાનો વાંધો નહીં. બાકી મારે કે જનરલ મોટામાં તો અમને રસ જ નથી, કારણ કે એને મહારાજ કે રાજ હોય એની પાસે, અને ધન હોય એનો જબરો મદ હોય પાછો, મદ એટલે અહંકાર હોય, કે હું તો મોટો રાજા છું, એમ આવડું મોટું મારી પાસે રાજ્ય છે, આટલી બધી મારી પાસે સમૃદ્ધિ છે. તે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી સત્સંગ અડે નહીં. અહંકાર ઓગળે પછી સત્સંગ થવાનો પ્રારંભ થાય છે, સત્સંગ થવાનો પ્રારંભ થાય છે. એટલે મહારાજ કે એવા મોટા માણે ને અરે અમારે જાજુ બને નહીં. મહારાજ કે એને મદ છે, તમે શું કઈ મદ વિના છીએ? અમે થોડા કઈ ભિખારી છીએ, મહારાજના શબ્દ, અમે થોડા ભિખારી છીએ. મહારાજ કે એની પાસે રાજ છે, ધન છે, એનો ને મદ છે, પણ અમારી પાસે ત્યાગ અને ભક્તિનો જથ્થો પીડ્યો છે. જે ત્યાગ અને ભક્તિની એટલી તાકાત છે, એટલી તાકાત છે કે અણુ જેટલો ત્યાગ અને વૈરાગ એની આગળ કરોડો મન સોનું પીડ્યું હોય તો પણ થૂકી મારે એટલો એનો કેફ છે. આમ એનો કેફ છે, ઓ અહંકાર નહીં, એનો કેફ છે, ઓલાને મદ છે. એટલે મહારાજ કે બેનું સેટિંગ થાય એવું જણાતું નથી. કાલ નહોતી વાત આવી સિકંદરની? એટલે સિકંદરને ઓલા સાધુ બેન સેટિંગ થયું, આ ઘરે તડકો આવવા દે કે થયું સેટિંગ. ત્યાગી અને રાગી બેને કોદી સેટિંગ હોય નહીં, બેનું કોદી સેટિંગ થાય નહીં. એટલે મહારાજ કે એ બે સેટિંગ થવું કઠિન છે, વળી તમને તકલીફ થાય, માટે એ મેળ પડે એવું લાગતું નથી. ભક્તો, અહીંયા સુધી મહારાજ જે બોલ્યા છે, જે પ્રથમ કાળથી મહારાજ કે મોટાને મદ હોય જેને કારણે એને સત્સંગ અડે, એવું જે મહારાજ બોલ્યા છે એ બરાબર, પણ પછીનું જે મહારાજ બોલ્યા છે ને એ બહુ ભક્તભાવથી બોલ્યા છે. મહારાજ અહીંયા હવે મહારાજ પોતાનો કેફ નથી કહેતા, પરંતુ મહારાજ કે અમને જે પામી જાય ને, અમે જેને ઓળખાય છે ને, એના હૃદયમાં આવો કેફ ફરતો હોય, એના હૃદયમાં આવો કેફ ફરતો હોય, કે જગતની કોઈ પણ સાહેબીથી જિંદગીમાં દબાય નહીં એટલો કેફ તો એના હૃદયમાં વર્તતો હોય. તો અમારા સંબંધથી એ જો એટલો બધો કેફિલો થઈ જાય તો પછી અમે તો દબાઈ છે ના એમ. અને મહારાજને કેફની તો વાત જ જુદી છે, તમને ખબર છે ને. આધારણ સમયના ગ્રંથમાં લખ્યું, મહારાજ જ્યારે ગઢપુર બિરાજતા હોય, સર માલકમ સાહેબ અહીં રાજકોટ આવ્યા, મહારાજને પત્ર લખ્યો, અહીં જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યા, નાખું વાતાવરણ જુદું દેખાણું, તે હજી જુદું જ છે હો, હજી ગુજરાતની ધરતીનું વાતાવરણ જુદું, ગુજરાત જેવું વાતાવરણ તમને ક્યાંય જોવા ન મળે, ભારતમાં તો ક્યાંય ન જોવા મળે, દુનિયામાં ક્યાંય જોવા ન મળે. અમેરિકા હોય તોય ભલે, ઇંગ્લેન્ડ હોય તોય ભલે, આફ્રિકા હોય, દુબઈ, પોહાય દેશ હોય, અરે પોસાય તે દેશ હોય, હિન્દુસ્તાનનું પોસાય તે રાજ્ય હોય, પણ ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે. આ ધરતીને શાસ્ત્રમાં બહુ મોટી મહત્વતા આપી છે, બહુ મોટી મહત્વતા, કે પરમાત્મા ગમે ત્યાં જન્મ ધારણ કરે પણ કર્મભૂમિ બનાવવા માટે ગુજરાતની ધરતી પર જ્યારે આવતા ને ત્યારે મનમાં થતો હાશ, આ બરાબર છે, આ બરાબર છે. બાકી અમે હમણાં બિહારની બાજુ જઈ આવ્યા ત્યારે એમ લાગે કે આપણે ક્યાંક જુદી હલવાઈ ગયા લઈ ગયા. સર માલકમ સાહેબ જયારે ગુજરાતની ધરતી ઉપર આવ્યા અને ગુજરાતનું વાતાવરણ જયારે જોયું, મનમાં એમ થયું આનું સર્જન કરનાર કોણ છે. ખબર પડી આ સર્જન તો ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું છે. સર માલકમ સાહેબના મનમાં થયું મહાપુરુષ હોય, નહીં તો આ શક્ય ન બને, એને મળવું પડશે. અને મળવા માટે એને પત્ર લખ્યો, કૃપા કરો આપ દયા કરીને રાજકોટ પધારો, અથવા તો જો આપ આજ્ઞા આપો તો અમે આપને મળવા માટે ગઢપુર આવીએ. મહારાજ પાસે પત્ર આવ્યો, મહારાજ પત્ર વાંચ્યો, ફાડીને ફેંકી દીધો કચરા પેટીમાં. શું મહારાજની ખુમારી છે તમે કલ્પના તો કરો, ન તો પત્ર લખનાર કોણ હતું, કોણ હતું? સર માલકમ હતા એટલું કહેશો ને ત્યાં સુધી તમને હજી હજી મહારાજના કેફની ખબર નહીં પડે, પણ પત્ર લખનાર પૂરા હિન્દુસ્તાનનો ચક્રવર્તી રાજા હતો. પૂરા હિન્દુસ્તાને જેને ઝુકાવી દીધેલું અને પૂરા હિન્દુસ્તાન ઉપર જેનું સામ્રાજ્ય હતું એમ, એવો મહાશક્તિશાળી સમ્રાટ પુરુષ પત્ર લખે, પત્ર લખે ને પત્ર મહારાજ પાસે આવે ને મહારાજ ફાડીને ફેંકી દે, શું મહારાજનો કેફ હશે, શું કેફ હશે. આજ ક્યારેક ક્યારેક આમ રૂપિયા માટે જરાક બીજા ત્રીજા માટે હાવ સામાન્ય માણસના પગમાં પડવા પડે ને ત્યારે એમ લાગે કે મારાનો કેફ જ વસડી ગયો, મારાનો કેફ જ વસડી ગયો. રૂપિયા હોય તો એની પાસે આમ, હે રૂપિયા હોય તો એની પાસે ભલા માણસો ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા ના રોમે રોમની અંદર કેફ ઉભરાતો જોઈએ, કેફ એમ. હા મહારાજની આજ્ઞા ખરી, મોટો માણસ આવ્યો હોય તો એને આગળ બેસાડવો, વિનય વિવેકથી બોલાવો, એ મહારાજની આજ્ઞા છે, પણ એની છાયામાં દબાઈ જવું કે એના દાસ બની જવું, મહારાજ કે દાસ થાવ તો મારા થાવ, દાસ થાવ તો મારા દાસના દાસ થાવ, પરંતુ જગતના દાસ તો જિંદગીમાં કોઈ દી થાશો નહીં. મહારાજ કે જગતનો દાસ તો મને ગમતો જ નથી, મને મારો દાસ ગમે છે, અને મારો દાસ ગમે એના કરતા મારા દાસનો દાસ તો મહારાજ કે મને બહુ જ ગમે છે, મને બહુ જ ગમે છે. પ્રભુજી વાલો લાગું હું તમને, તો આ આ કડી આપણે સીધી સમજવી હોય તો મારને વાલું લાગુ હોય તો મહારાજના દાસ થવું, એના દાસના દાસ થવું, એમ મહારાજને એ વાત બહુ ગમે છે. બાકી જગતના દાસ તો જિંદગીમાં કોઈ દી થવું નહીં, પોસાય પોઝિશનમાં, પોસાય પોઝિશનમાં પણ જગતના દાસ ન થવું. અરે ચારે બાજુ જિંદગીની અંદર અંધકાર જણાતો હોય તે દાડે પરમાત્માની પાસે જઈને આજીજી કરવી, કૃપાનાથ હવે તારે તોય તું અને ડૂબાડે તોય તું, પરંતુ તારો શરણાગત છું, દાસ બનો તો બસ તારો બનો, એમ ભગવાનના ભક્તના હૃદયમાં એવો કેફ હોવો જોઈએ. હા તારા દાસનો દાસ બની જાઓ, એની સાથે મને કાંઈ વાંધો નથી, પરંતુ માલિક હું જગતનો દાસ ન બનું, જગતી માયા અને માયાનો દાસ નહીં, નહીં માલિક એ મારથી નહીં બને. એમ મહારાજ પત્ર આવે ફાડીને ફેંકી દે, બીજો પત્ર લખ્યો મહારાજ, બીજો ફાડીને ફેંકી દીધો. આધારણ સ્વામીના ગ્રંથમાં એમ લખ્યું, સર માલકમ સાહેબે ત્રીજો પત્ર લખ્યો અને મહારાજ ગઢપુર બિરાજતા હતા અને આ બાજુ ભૂજથી સંતો આવતા હતા ગઢપુર, તે રાજકોટ થઈને હાલ્યા. સર માલકમને ખબર પડી ભગવાન સ્વામિનારાયણના સંતો જાય છે, સમાચાર મળ્યા, પોતાના રાજમાં બોલાવી અને સંતોની સાથે ત્રીજો પત્ર આપ્યો. અને મહારાજ આધારણ સ્વામીના ગ્રંથમાં એવું બોલ્યા છે મહારાજ કે સર માલકમ બહુ ભલો રાજા છે, માટે મળવા આપણે જવું પડશે. જો મળવા આવ્યા એની મોટબજો નહીં, સમજાય છે? એની મોટબને તો મહારાજ ફાડીને બે વાર ફેંકી દીધી, એની મોટબજો નહીં, એનો વિનય, એની સરળતા. મહારાજ કે સર માલકમે ગઢપુરમાં બેઠા બેઠા વાત કરી, ત્રીજો પત્ર લખ્યો છે અને સંતોને આપ્યો છે, સંતો ત્રીજો પત્ર લઈને નીકળી ગયા છે અને સરદાર પહોંચ્યા છે, આવું મહારાજ બોલ્યા. માટે હાલો આપણે હવે સર માલકમને મળવા માટે હવે રાજકોટ જઈએ. અને પછી મારા સર માલકમને મળવા આવ્યા. અને પછી તો જ્યારે મેળાપ થયો ને મહારાજને જોયા, મારાનો અલૌકિક પ્રતાપ જોયો, સર માલકમ કે કૃપાનાથ હું તો એમ માનતો હતો આપ તો મહાપુરુષ છો, પરંતુ આપની મુલાકાતે આજ મને કૃતકૃત્ય કરી દીધો. આજ મને ખબર પડી કૃપાનાથ આ ભૂમંડળ પર ગોડ પ્રગટ થયા છે, ગોડ ભગવાન પ્રગટ થયા છે. એટલે મહારાજ એ બહુ અદભુત વાત બતાવી. મહારાજ કે એને મદ હોય ને અમને હોય, ત્યાગનો અને ભક્તિનો, તે કોઈ કોઈને નમી દેવું જણાતું નથી, માટે કોઈ કોઈને નમી દે એમ લાગતું નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ ગ્રાસ આપે, તેને અમારા હૃદયમાં લાલચ નથી. સમાધિ કરાવી તો ગામ ગ્રાસ આપે, હાલો મિલકત સંપત્તિ આપે, એને અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગ્રાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજને વિશે પણ નથી. જરાક અંતરદૃષ્ટિ કરીએ અને જે સુખના ફુવારા ઉઠે છે, મારે કે 14 લોકના સુખની અંદર પણ એમાંનો લેશ નથી. ભક્તો, આ શબ્દો જે છે મારા ભક્ત ભાવથી બોલી રહ્યા છે કે મારા ભક્તને પણ આવી પોઝિશન નિર્માણ કરવી જોઈએ. અંતરદૃષ્ટિ કરી મારા સુખમાં એને ડોકિયું કરવું જોઈએ. મારા સુખમાં જો ડોકિયું કરશે તો એને આગળ 14 લોકના સુખ પણ વારી ફેરીને ફેંકી દે એવો મહા મજબૂત થશે. અને જો ભગવાનના ભજન જેવું રાજની વિશે સુખ હોય તો સ્વયંભૂ મુનુ આદિક મોટા મોટા રાજા તે સર્વે રાજ મૂકીને વનમાં શા માટે જાય? રાજમાં સુખ તો ન સુખ ભોગવી રાખે, પણ રાજના સુખને પ્રાપ્ત કર્યા પછી ખબર પડી, રજવાડાને ભોગવ્યા પછી ખબર પડી કે આમાં સુખ નથી, આમાં તો દુઃખના ઢગલા જ છે. અને ભક્તો, જગતની બધી વસ્તુ દુઃખરૂપ છે. નત્ર ઘણા ગ્રહસ્થો ખાસ એવું વિચારતો હોય કે આપણે સરખો વ્યવહાર સુધરી જાય પછી ભજન કરીએ, વ્યવહાર સુધારી લઈ પછી ભજન કરીએ. પણ સ્વામી કહે વ્યવહાર કોઈ દિવસ સુધર્યો અમને દેખાતું નથી. સ્વામી કહે સુરતનો ખાડો સુધરે ને તો વ્યવહાર સુધરે. લ્યો, ખાડામાં કબર પડી કે ન પડી? સંડાસ સુધરે તો સ્વામી કહે વ્યવહાર સુધરે. સ્વામી કહે સુધર્યો તો એ બગડેલો છે. માનો કોઈ બહુ ધનાઢ્ય છે તો બહુ તો શું કરશે? ગ્રેનાઇટ નાખશે ને ગ્રેનામેન્ટ નાખશે, કદાચ એ સોનાના નળ ચડાવશે, બધું કરે હાલો, પણ અંદર થોડી કસ્તુરી ભરી, અંદર તો વિષ્ટા જ છે ને. એમ સ્વામી કે વ્યવહાર ગમે એટલો સુધરો તો પણ બગડેલો છે. આ જગતની મોટપ સ્વામી કે ગમે એટલી સુખરૂપ લાગતી હોય, પરંતુ મોટપમાં સુખ નથી. પણ મોટે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમ લાગે મોટો થઈ જાઓ, મોટો થઈ જાઓ, મોટો થઈ જાઓ. પણ મોટા સંતોનો બેઠો અનુભવ લઈ લેવો. ગુણાતીતાન સ્વામી વાતમ લખ્યું, સ્વામી કહે આ જગતમાં કાંઈ મોટપમાં સુખ નથી. એમ કહીને સ્વામી વાત કરી, સુખ હોય તો થોડું અક્ષરાનંદ સ્વામીને પૂછો, કારણ કે વડતાલના મહંત હતા. સુખ હોય થોડુંક રઘુવીરજી મહારાજને પૂછો, અને સુખ હોય તો થોડુંક અમને પૂછો, કારણ કે સ્વામી જૂનાગઢના મહંત, એક વડતાલના મહંત અને રઘુવીરજી મહારાજ આચાર્ય. સ્વામી કે અમને બધાને મોટપ મળે છે. એક વડતાલના મહંત એટલે બહુ મોટા કહેવાય ને, એક જૂનાગઢના મહંત એટલે બહુ મોટા, અને આચાર્ય મારે તો આખા સંપ્રદાયના મોટા એટલે બહુ મોટપ મળે. પણ સ્વામી કે પૂછો, પૂછો જરા સુખ છે? સ્વામી કે આમાં સુખ નથી. સુખ તો જરાક અંતરદૃષ્ટિ કરીએ અને જે ફુવારા છૂટે છે એ સુખ મહાલૌકિક છે. એટલે અહીંયા મહારાજ કે સ્વયંભૂ મનુ જેવા મોટા મોટા સમ્રાટ રાજાઓ જો વ્યવહારમાં સુખ જ હોત તો એ ભૂલ કરત નહીં કે રજવાડાનો ત્યાગ કરે. એને સુખ શોધવા મહેનત ઘણી કરી, પરંતુ સુખનો જ્યારે અનુભવ ન થયો ત્યારે એણે રજવાડાનો ત્યાગ કર્યો છે. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્ર કેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે? કહો, એમાંય પણ સુખ નથી. એકને રાજી કરીને તે જો આમાંય સુખ નથી. કનેક્શન કટ કરી જનરેટર શરૂ કરાવી દો. સહજાનંદ સ્વામી મહારાજની જે કેવું પડે છાપ પડે ને બંધ થઈ જાય લેમ્પ, એમ બંધ થઈ ગયા તેમ બધા. મહારાજ કે સ્ત્રીમાં જો સુખ હોય તો ચિત્રકેતુ થોડુંક પૂછજો, કરોડ સ્ત્રી હતી એમાં એકને રાજી કરી ત્યાં 99,99,999 રિહાણી બોલો, હા એને કેમ ની રાજી કરે બિચાર. તે પછી વૈરાગ ચડી ગયો અને ઘરબાર છોડીને હાલી નીકળ્યો અને કહેતો ગયો, કરોડમાં સુખ જો ન આવ્યું તો તમે જોજો, નહીં તો કરોડમાંથી 25-50 હોત હરખી હોત ને કે સુખ આવે એવું. કરોડમાં સુખ ન આવ્યું તો તમને એકમાંથી ક્યાંથી મળશે, કારણ કે હારું નબળું જે કયો એ છે. માટે મહેરબાની કરજો, ભગવાન સિવાય ક્યાંય સુખની આશા રાખશો નહીં એમ. માટે સુખ છે તે નરક તુલ્ય છે, માટે વિષયનું જે સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે સુખ જણાય છે, અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે સુખ જણાય છે. માને મહારાજ કહે, આ લોકની અંદર જ્યારે અમે આવ્યા છીએ, આ લોકની અંદર આવ્યા ત્યારે જે કાંઈ એવી કોઈ અનુભૂતિ થાય ને ત્યારે મારે જરાક અમે અંતરદૃષ્ટિ કરીએ એટલે ઓલું બધું વિસરાઈ જાય છે. મારાને એવું થયું તું ને અમદાવાદની ચોરાસી કરાવવા ગયા, ઘટના ઘટીને મહારાજ પ્રતિષ્ઠા કરીને પછી ચોરાસી કરાવીને, મારાને બ્રાહ્મણ ગમે બહુ અને મહારાજ બ્રાહ્મણ ઉપર રાજી બહુ. પણ જો કે ભક્તજનો હકીકત, બ્રાહ્મણો મહારાજ જે રાજ્યતાની વસૂલાત ચૂકવી ન શક્યા, એટલે મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા છે કાંઈ જેતલપુરમાં ડભાણમાં તાણ કરી કરીને જમાડે, અને જમવાની ના પાડે તો ધોકાલેને દરબાર ઊભા રાખી દે, પરાણે ખવડાવ લાડવા કે, પણ તોય વસૂલાત ચૂકવી શક્યા નહીં. એ તો જોકે મહારાજ તો બહુ દયાળુ એટલે સહન કરે, નત્ર બ્રાહ્મણોએ ઘણું કર્યું, સમજો ઘણું કર્યું. જેતલપુરમાં તો નક્કી કર્યું કે સ્વામિનારાયણનું ખરાબ દેખાડવું છે તો લાડવા બન્યા છે ને બધા તળાવમાં નાખી દેવો, ગાડા ભર્યા બોલો લાડવાના તળાવમાં નાખવાટું. તો પછી ગાડા લઈને અડધી રાત પોણી રાતે જતા હતા કોઈ ન ભાડે એમ, એમાં સિક્યુરિટીમાં નિષ્કોળાનો સ્વામી હતા, રાતની સિક્યુરિટીમાં સ્વામી ભાળી ગયા, ગાડા ઉભા રહ્યા, આ ગાડા ક્યાં લઈ જવાશ કે આ લાડવા, એટલે કે હટી જાય કે તળાવમાં નાખી દેવા. સ્વામી કે ન હટું, સ્વામી ન જવા દીધા ને તે પછી હાથે બટકું ભરી ગયા. પછી સ્વામી બૂમ મારીને તે બીજા સિક્યુરિટી વાળા બધા ભેગા થઈ ગયા દોડ ધામ કરતા કરતા, અને પછી લાડવા રોકી રાખ્યા. લાડવા તો રહી ગયા. બીજે દાડે મહારાજ સભા કરી, મહારાજ કે ભૂદેવો અમે તમને જમાડવા માટે બોલાવ્યા છે, માટે તમતાર તમારે જેટલું ખાવું એટલું ઘી ખાજો, ગોળ ખાજો, લાડવા ખાજો, પણ ભલા તમારા સાધુન ખાઈ જતા નહીં કે. અને મહારાજે અમદાવાદમાં પણ 84 કરાવી પ્રતિષ્ઠામાં, ખૂબ જમાડ્યા, ખૂબ દક્ષિણા આપી. પણ દક્ષિણા આપ્યા પછી મહારાજ કે ભૂદેવો બધા રાજી, ત્યારે કે બધું સારું કર્યું પણ દ્વેષથી બોલ્યા, એકમાં હજી અધૂરાય છે. મહારાજ કે શું? તો કે શરાબ ન પાયો કે. અને મહારાજનું હૃદય બહુ નારાજ થઈ ગયું, બહુ નારાજ થઈ ગયા. મહારાજ ઉદાસ બની ગયા, ઉદાસ, એટલા ઉદાસ બની ગયા, એટલા ઉદાસ. પછી મહારાજ કાકરિયાથી કાળુપુર મંદિર ન ગયા, ત્યાંથી સીધા હાલી નીકળ્યા. અને હાલતા હાલતા ક્યાં ગયા? ધોળકાની રાણીમાં. અને ત્યાં પછી મહારાજ એટલા બધા ઉદાસ બનીને બેસી ગયા. મહારાજના મનમાં એમ થયું બસ આ લોકની અંદરથી વિદાય લઈને જતું રહેવું છે. પણ પાછો મહારાજ કે અમને વિચાર આવ્યો કે આને લઈને હું આવો વિચાર કરું યોગ્ય ન કહેવાય, એમ કરી અને પછી મહારાજ પાછી પ્રતિલોમ વૃત્તિ કરી. અને એવી વૃત્તિ કરી મહારાજ કે અમે વિચારમાં ઊંડા ઉતરી ગયા, શરીરમાં મંદવાડ આવી ગયો એટલા બધા ઊંડા ઉતરી ગયા. પણ પછી વિચારતા વિચારતા મહારાજ કે એમ બધું વિસારી મળ્યું, વિસારી મેલું માનો બધું ભૂલી ગયા. જાણે કે અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ જ નથી, બ્રાહ્મણોની 84 કરાવી જ નથી, બ્રાહ્મણોએ કશું માગ્યું જ નથી. આમ જ્યારે વિચાર કર્યો ત્યારે મહારાજ કે અમને ફરીને પાછી શરીરની અંદર શાંતિ થઈ. એમ કહેવાનો મતલબ ભક્તજનો, આ લોક છે દુઃખરૂપ જ છે. એમ મહારાજ કે જો ધનમાં સુખ નથી, સ્ત્રીમાં સુખ નથી, આ લોકની મોટપમાં પણ કોઈ પ્રકારનું સુખ નથી. માટે વિષયના સુખ બાજુ તો ભગવાનનો ભગત દ્રષ્ટિ જ ન નાખે, કોઈ દી સંકલ્પ ન કરે કે વિષયના સુખમાં હું સુખ્યો થઈ જાઉં, એને ભોગવી અને મહા મોજ માણી લઉં. મહારાજ કે ભગવાનનો ભગત એવો કોઈ દી સંકલ્પ જ ન કરે. અને દ્રષ્ટિ કરી હોય તો મહારાજ કે અંતરદ્રષ્ટિ કરે. મહારાજ કે આ પોઝિશન જ્યારે નિર્માણ થાય, વિસારતા વિસારતા બધું વિસારી મેલ્યું અને પછી અમે અંતરદ્રષ્ટિ કરી, અંતરદ્રષ્ટિ કરી નિજ સુખમાં જ્યારે અમે ડૂબી ગયા ત્યારે મહારાજ કે બધું જ દુઃખ ટળી ગયું. નિજનો જે આનંદ હતો એમાં મહારાજ કે મેં ગુલતાન થઈ ગયેલો, અને મહારાજ કે અમારે બધો શોક ટળી ગયો. અહીંયા પણ મારે જે જ વાત બતાવ, પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થતા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. સહેજે સત્સંગ થાય ને કરાવીએ છીએ, કોઈ વાતનો આગ્રહ નથી. ભક્તો અહીંયા મહારાજ કે સહેજે સત્સંગ થાય કરાવીએ છીએ, કોઈ વાતનો આગ્રહ નથી, પણ એક બીજું વચનમાં ભટકાય છે. એને કયું ભટકાય છે કોને ખબર છે? મહારાજ કે સત્સંગ નિમિત્તે કાંઈ ઉપાધિ આવી પડે તો સહન કરીને પણ સત્સંગનો કરાવવાનો તો આગ્રહ રાખવો. અને અહીંયા કે અમે અમને તો આગ્રહ જ નથી. મધ્યનું 57મું, મહારાજ કે સત્સંગ નિમિત્તે કાંઈ ઉપદ્રવ થાય તો ઉપદ્રવ સહન કરીને પણ સત્સંગ કરો, અહીં કે કાંઈ આગ્રહ નથી. તો બે વસ્તુ ક્રોસ થઈને તો જ પછી ઘડી કામ બોલે ઘડી કામ બોલે, આપણે શું કરવું? સત્સંગ કરાવો કે ન કરાવો? ભક્તો બે વાત સાચી છે, બે વાત સાચી છે. અહીંયા જે મહારાજ બોલી રહ્યા છે એ હેતુમાં બોલી રહ્યા છે. મહારાજ કે સત્સંગ કરાવના આગ્રહમાં એના વેગમાં એવા તમે વેગે નહીં ચડી જતા કે જેથી કરીને મારી નિષ્ઠા તમને ફગી જાય, જેથી કરીને મારા વર્તમાનનું અનુસંધાન ન રહે, જેથી કરીને તમને સત્સંગની રીત રિવાજનું અનુસંધાન ન રહે, જેથી કરીને તમને સત્સંગના સિદ્ધાંતનું અનુસંધાન ન રહે. ઘણા નથી કહેતા અહીં અમારે આમ ઉપાસના જેમ છે એમ ક્યાંય એમ નહોતી, એટલે અમે આમાંથી જુદા થયા. એ સિદ્ધાંત વેગને અવલંબને કરીને તૂટી ગયો કહેવાય. મહારાજ કે એવો કોઈ અમારો આગ્રહ નથી, યાદ રહે એવો કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહીં કે જે આગ્રહને અવલંબને કરી અને તમારો સ્વયંનો મોક્ષ ભયમાં મુકાઈ જાય, તમારા સ્વયંનો મોક્ષ ભયમાં મુકાઈ જાય એવો આગ્રહ કોઈ પ્રકારનો રાખવો નહીં. બાકી જીવાત્માને પરમાત્મા ઓળખાવાનો અને અમારી ઉપાસના દ્રઢીકરણ કરાવવાનો આગ્રહ તો જરૂર રાખવો, અને એમાં ઉપદ્રવ આવે, તમે અમે જેવા સેવા ગાતા હોવ અને જીવને ઓળખાવતા હોવ અને એમાં થોડો ઘણો કોઈ ઉપદ્રવ આવે તો ઉપદ્રવ સહન કરી લેવો, પરંતુ ઉપદ્રવને અવલંબન કરી અને અમને અવતાર જેવું નિરૂપણ ન કરવું. આ સમજાય છે? મારે આવું કંઈક કહેવા માંગે છે. તમને થોડો ઘણો ઉપદ્રવ આવ્યો એને અવલંબન કરી અને તમે અમને અવતાર જેવા કહેવા માંડો, મારે કે એવી ભૂલ રખે કરશો. ઉપદ્રવ સહન કરીને પણ સર્વોપરી દીધે જ જાજો, દીધે જ જાજો, દીધે જ જાજો. મહારાજ કે એમાં પીછે હઠ નહીં કરશો. આમ પોહા એટલા ઉપદ્રવ આવે તો પણ અમે જેવા છીએ એવા તમે ઓળખાવી જાજો, ઓળખાવી જાજો, ઓળખાવી જાજો, એવું મહારાજનો કહેવાનો હેતુ છે. બાકી મહારાજ કે પોતાના મોક્ષનું અનુસંધાન ન રહે અને બસ પહેલો જ વેગ લાગી જાય, મહારાજ કે એવો અમારો કોઈ જ આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો, ભગવાન ભજન, ભગવાનના ભજન કરવાનો આગ્રહ છે અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો. એવા ભગવાન એકાંતિક સંતો ભક્તો છે એના જોગમાં રહેવાનો જરૂર આગ્રહ છે. મહારાજ કે હવે આ ભૂમંડળ ઉપર જન્મ ધારણ કરવાનો નિમિત્ત નથી, પણ મનમાં એમ થાય છે કે આવા સાધુની મધ્ય જન્મને ધારણ કરી મધ્ય 48મું. મહારાજ કે અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે મેં તમારી આગળ કહ્યું, એમ કહીને મહારાજે વડતાલનું 16મું વચનામૃત કીધું. સહજાનંદ સ્વામી મહારાજ.